अद्भुत। पुरुषोत्तम प्रकाश ने कथा एनु श्रवण कर्यु। एज पुरुषोत्तम मुख में वहेली वाणी वचनामृत एने आपणे सांभळवानुं छे कि महाराज ब्रह्मांड में आवीने केवुं दिव्य ज्ञान पाथर्युं छे एने आपने अनुभूति थाय। बधाय भक्तो सावधान, બહુ સાવધાની સાંભળજો, વચનામૃત છે ને બે સાવધાનનું કામ જ નથી સાંભળવું, ખૂબ સાવધાન થવું પડે। સંવત 1876 માઘ સુધી ત્રીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાઈને બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને પીળા પુષ્પના તોરા પાગમાં લટકતા હતા અને કાન ઉપર ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે એક વેદાંતિ બ્રાહ્મણ આવ્યો હતો, તેને પ્રશ્ન પૂછ્યો, તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ ઈશ્વર માયા ને જગત તથા વેદ શાસ્ત્ર પુરાણ તે સર્વને મિથ્યા કહો છો એ વાત અમને સમજાતી નથી તથા માન્યમાં આવતી નથી, માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો। તે વેદ શાસ્ત્ર પુરાણ સ્મૃતિ અને ઇતિહાસ તેને સાંખ્ય કરીને કરો, પણ કોઈ કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમને તેની વાત મનાશે નહીં, અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યમાં આવશે। મહારાજ વેદાંતિની આગળ વાત કરી, પણ ભક્તો મહારાજ જ્યારે જ્યારે વેદાંતિ આવ્યા છે ને ત્યારે એને ઝુકાવ્યા જ છે, પણ ઝુકાવે જ ને, કારણ કે વેદાંતિને જો ન ઝુકાવે તો ખોટ શું જાય? સાદો માણસ હોય, બીજી કથા ગમનો એને કદાચ ગાળ્યું દેતો હોય અને એને કાંઈ ન કહે તો વાંધો નહીં, પણ વેદાંતિને શું કામ ઝુકાવવો પડે? એનો પોતાનો તો બગાડી રહ્યો છે, એને બુદ્ધિ બળે બીજા હજારોનો બગાડી નાખે, એટલે એને જલ્દી ઝુકાવવો પડે। એટલે મહારાજે વેદાંતિને ક્રોસ કરીને પ્રશ્ન કર્યો છે, તમે એમ કહો છો એક બ્રહ્મનું જ પ્રતિપાદન કરો, એક બ્રહ્મ સત્ય છે અને જીવ ઈશ્વર માયા જગત બધું જ મિથ્યા છે એમ કહો છો, તો શેને આધાર કહો છો? એક બ્રહ્મ સત્ય છે એટલે બ્રહ્મ એટલે અહીંયા જે બ્રહ્મ શબ્દ જ ભક્તો એ ભગવાન પરત્વે છે। અહીંયા જે બ્રહ્મ છે એ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ માયેલા બ્રહ્મની વાત નથી, આ પરબ્રહ્મ માટે બ્રહ્મ શબ્દનું સંબોધન છે। કારણ કે તમે જો મહારાજ કીધું કેવું કીધું, તમે એક બ્રહ્મને સત્ય કહો છો અને જીવ ઈશ્વર માયા અને જગત તેને મિથ્યા કહો છો, પરબ્રહ્મ શબ્દો તો આવ્યો નહીં, તો એવું તો નથી કે બ્રહ્મને સત્ય કહે છે ને પરબ્રહ્મને ખોટા કે, એમ તો કાંઈ છે નહીં। એટલે અહીંયા જે બ્રહ્મ શબ્દ છે એ ભગવાન વાચ્ય બ્રહ્મ શબ્દ છે। ભક્તો કાલે એક ફરીને ચોખોડ કરી લઉં, કાલે આપણે વચનામૃત જે 37મું વાંચ્યું જન્મભૂમિનું, કાલે જ વાંચ્યું ને, કાલ સવારની કથામાં આપણે લગભગ 95 અણ સમજ્યું એ અર્થમાં, પછી મેયર મનોમંથન કર્યું એ અણસમજું, પણ અણસમજણે પણ ભેખ લીધો એવો, એ જે પણ શબ્દ અણસમજે નથી લાગુ પડ્યો, એ પણ શબ્દનું સંબોધન એ અણસમજુની સાથે સેટિંગવાળું નથી, પણ અણસમજુ અને એને ભેખ લીધો ભેખની સાથેનો સંબંધ છે। ભેખ લીધો એ પણ તોય એને જન્મભૂમિની વાસના ટળતી નથી, એટલે એનો મતલબ કે ભેખ લીધેલા ન અડે તો સંસારીને ક્યાં ટળે, સમજાય છે? સંસાર છોડ્યા પછી નથી ટળતી, તો જેને સંસાર નથી છોડ્યો એને તો ક્યાંય ચડે, ભેખ લીધો છે તોય નથી ચડતી, એટલે ટાળવી મહાકઠણ છે, અણસમજુ છે અને ભેખ લીધો છે તોય ટળતી નથી, પણ ભેખ લીધો છે તો પણ ટળતી, અને તે સંસારીને ટળવી કઠણ જ છે એવું મહારાજ કહેવા માગે છે। અણસમજુ એ ભેખ લીધો છે, અણસમજુ છે તો પણ ટળતી નથી, એમ જો હોત તો કાલે આપણે અર્થ કર્યું બરાબર હતો, પણ એ અર્થ એમ સંભવિત નથી બનતો, આમ બને છે કે ભેખ લીધા પછી જો વાસના જન્મભૂમિ ન ટળે તો સંસારી તો કેમ કરીને ટળે, અથવા તો ત્યાં ત્યાં રહેલા કેમ કરીને ટળે, એટલે ટાળવી જબરી કઠણ છે. અહીંયા પણ આપણે એ જ વાત જોઈશું. બ્રહ્મ શબ્દ જે છે એને આપણે બ્રહ્મને પાંચ ભેદમાં એલો જો બ્રહ્મ લેશું તો પરબ્રહ્મને ક્યાં નાખશું, એટલે અહીંયા જે બ્રહ્મ શબ્દ છે એ પરબ્રહ્મ વાચ્ય છે. એ વાત એક વાત ચોક્કસ કરવી. ને તે વિના જે જીવ ઈશ્વર માયા અને જગત તેને તથા વેદશાસ્ત્ર પુરાણ તે સરળ મિથ્યા કહો છો એ વાત અમને સમજાતી નથી. મહારાજ કહે છે કે તમે એમ કહો એક બ્રહ્મ સત્ય છે, બાકી બધું મિથ્યા છે. મિથ્યા છે માને બીજું કાંઈ છે જ નહીં, એક ભગવાન જ છે, બીજું કાંઈ છે જ નહીં. મહારાજ કે આ વાત તમને માન્યમાં આવતી નથી. અને ભક્તો એટલા માટે જ આપણો મત જે છે વિશિષ્ટાદ્વૈત મત છે. એટલે આપણો મત બધા મતો કરતાં કાંઈક વિશેષ વસ્તુ બતાવે છે. ઘણા બધા પ્રકારના મતો છે પણ ભગવાન વાચ્ય શબ્દને જ્યારે સમજવા જાય છે ને ત્યારે બધા મતમાં કાંઈ ને કાંઈ ઉણપ દેખાય છે. દાખલા તરીકે અદ્વૈત, અદ્વૈત મત થયો. અદ્વૈત એટલે બે નહીં તે એક. અદ્વૈત મતનો કેવો સિદ્ધાંત છે, બે નથી એક જ છે. શું? તો કે બ્રહ્મ, બાકી કાંઈ છે જ નહીં. પછી દ્વૈત મત પણ છે, બે છે. શું? તો કે જીવ છે ને ભગવાન છે. પછી શુદ્ધાદ્વૈત મત છે, શુદ્ધ અદ્વૈત. શુદ્ધ અદ્વૈત એટલે એક જ છે, ભલે બે જણાય છે બે. અહીંયા ભગવાનને જીવ અલગ જણાતા હોય છતાં પણ છેવટે તો એક જ છે. દ્વૈતાદ્વૈત, દ્વૈત અદ્વૈત, દ્વૈત અદ્વૈત પણ એવું જ કહેવા માંગે છે કે ભગવાન જે તત્વ છે એ તત્વ આખીર તો એક જ છે. એક જે તત્વ છે એ જ બે રૂપે જણાય છે, જીવ રૂપે જણાય છે અને ઈશ્વર રૂપે જણાય, પણ છેવટે એક છે. આપણો મત કેવું પડે છે, વિશિષ્ટાદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત. કેવો અર્થ છે? વિશિષ્ટ અદ્વૈત. અદ્વૈત છે ભગવાન, કેવા છે? અદ્વૈત. એ વાત સાચી છે. અદ્વૈતનો અર્થ કેવો? એક. પણ એક છે એટલે એના જીવ એક જ છે, બીજું નથી. એમ નહીં, બીજું છે તો ખરું, જીવે છે, માયા એ છે, પણ ભગવાન જેવા નથી. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. એ આપણો સ્વામિનારાયણ સંપ્રદાયનો મત છે. અને ભક્તો જે જે મતો થપાણે આચાર્યોએ જે જે મતો થાપ્યા એમાં જબરા પરસ્પર ક્રોસો થયા. અદ્વૈતવાળાનું દ્વૈતવાળાએ ખંડન કર્યું, દ્વૈતવાળાનું શુદ્ધાદ્વૈતવાળાએ ખંડન કર્યું, શુદ્ધાદ્વૈતવાળાનું દ્વૈતાદ્વૈતવાળાએ ખંડન કર્યું. બધા ખૂબ ક્રોસ લીડ્યા, પરસ્પર ખૂબ ઘર્ષણ થયું અને ખંડન કરીને મતને ખોટા પાડવા પૂરતો પ્રયાસ પણ કર્યો. જ્યારે વિશિષ્ટાદ્વૈત મત સ્થાપિત જ્યારે થયો, બરાબર યાદ રાખજો, આજ સુધીમાં વિશિષ્ટાદ્વૈતની સામે કોઈ હરીફ આવ્યું જ નથી. ભલે સ્વીકારો ન સ્વીકારી બાજુ પરની વાત રહી, એ તો બની શકે. દાખલા તરીકે કોઈની વાત આપણને ગમે બહુ, એમ કે બહુ સરસ છે, પણ સ્વીકારવાની રુચિ આપણી ન હોય એના કરતાં આપણી રુચિ અલગ પડતી હોય, આપણે સ્વીકારીએ નહીં. દાખલા તરીકે તમે આ બધા શિબિરમાં આવ્યો, તમને બધાને બહુ ગમે છે કે નથી ગમતું? હું કહું તમને અહીં ગમે છે કે નથી ગમતું? અહીં તમને ગમે છે ને? પણ તમે સ્વીકારવાના, ગમે છે, સમજણું. આ બધો સાધુનો સમુદાય ને આ કથા વાર્તા ગમે છે, પણ તો પાછા એનો મતલબ એમ નથી આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ સાચી છે, એવું તમે સ્વીકારી લીધું. પછી તમારી રુચિ આ બાજુ નથી આવતી, હું કામ થોડું કઠણ પડે છે, ગમે તે એક્સ વાય ઝેડ જે કારણ જે તે હોય, એટલે તમે સ્વીકારતા નથી. પણ આ તમને અરુચિકર છે એવું નથી. એમ વિશિષ્ટાદ્વૈત જે મત છે એનો અસ્વીકાર કોઈએ ન કર્યો, માને એનો વિરોધ કોઈએ ન કર્યો, પછી એને સ્વીકાર્યો કે ન સ્વીકાર્યો એ બીજા નંબરની વાત છે. એટલે મહારાજ બહુ જોરદાર પકડી. મહારાજ કહે કે જેટલા વેદાંતી છે બધા એમ કહે છે બીજું કાંઈ છે જ નહીં, બ્રહ્મ એક જ છે, વાત અમારા માન્યમાં આવતું નથી. મહારાજ કે તેમ છતાંય તમે જો એમ જ કહેતા કે ના વાત એમ જ છે, તો મહારાજ કે લાવો કોઈ શાસ્ત્ર પુરાણ, વ્યાસજીનું લખેલો કોઈ શાસ્ત્ર લાવો, એના માધ્યમથી સાબિત કરો ભગવાન એક જ છે, ભગવાન સિવાય કાંઈ છે નહીં, તો અમને પ્રતીતિ આવશે. તમે કલ્પનાથી નક્કી નિર્ણય કરશો તો એને મેં માનશું નહીં. પછી વેદાંતીએ ઘણે પ્રકાર યુક્તો લાવીને ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી, માટે તે પ્રશ્નનું સમાધાન થયું. ઘણે પ્રકારે મહેનત કરી, વેદાંતની તાકાત છે કે કે મહારાજ પ્રશ્ન કરીને અમે ઉત્તર આપી શકે. ખયો ગુથલું ખાઈ ગયો હતો, ભુજનો ભગવાન થઈને પૂજાતો હતો, પણ મારીને સામે જ હડફેટમાં આવી ગયો તો ગોથેલું તો ખાઈ ગયો, પણ ગોથેલું ખાઈને પીડ્યો ક્યાં? મારના પગમાં. ક્યાં પીડ્યો? મારના પગમાં. કૃપાનાથ મરે મને તમારે શરણે લો, મને તમારે શરણે લો, આમાંથી મને બારી કાઢો. વેદાંતિથી હું ઉત્તર થાય. મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો દુનિયા ડોલાવે એવા, બ્રહ્માંડો ડોલાવે એવા, ગોપાળાનંદ સ્વામી વિદ્વાનતો જબરા, સ્થિતિ કેવી. મહારાજ કે સ્વામી તમારી કેવી સામર્થ્ય? ગોપાળાનંદ સ્વામી કે મારા સભામાં ન પૂછો તો હારો, એમ હું કામ એમ કીધું છે. બીજાને પથ પડે કે ન પડે, મારા સભામાં ન પૂછો થારો. મહારાજ કે અમારા સભામાં જ તમારી પાસે બોલો, બોલો કેટલી સામર્થ્ય છે. અને જૂઠું જરાય બોલ નહીં બોલતા, અમે પૂછીએ છીએ. ગોપાળાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને કીધું, મહારાજ આપ આજ્ઞા કરો છો એટલે બોલું છું, આપની કૃપાથી આપના ભજનથી એટલી સામર્થ્ય આવી છે. હાથની હથળીની અંદર પાણીનું બૂંદ લઈને હથળી ઊંધી વાળું તો તાવડીમ જેમ રોટલા ઊંધો નાખે એમ અનંત કરોડો બ્રહ્માંડને ઊંધા નાખી દઉં. કે કેવડા સમર્થ પુરુષ છે, કેવડા સમર્થ. અને મહારાજ હાથની હથળી પાણીની બૂંદ લો અને એને જોઉં ને અનંત કરોડોની બ્રહ્માંડની ક્રિયાને બસ એમ જ હું જોઈ શકું છું. અને વિદ્વાને જબરા આવડા મોટા હોવા છતાંય વચનામૃતની અંદર મહારાજની સામે બેઠા હોય, મહારાજની સામે પ્રશ્ન ઉતરી થાય ત્યારે મહારાજના પ્રશ્નનો ઉત્તર ગોપાળાનંદ સ્વામીથી પણ ન થાય. તમને આગલી શિબિર ભરીને યાદ તો હશે, કંઠસ્થ હશે જ, ખાલી ઉશિયાંગણી કરવાની છે. મહારાજે વચનામૃતમાં પોતે સ્વયં કેટલા પ્રશ્નો પૂછ્યા છે, અમે કેટલી ફેરી કીધું છે, ઉશિયાંગણી કરો. કેટલા જણાને ખબર છે? એટલે તમે તો ખરા માણસો છો ભાઈ, કેવું પડે. ઓલા પટ્ટાવાળા ભગત પૂછો, થાંભલા પાસે બેઠા કહો ઊભા થઈને. સરસ 138 પ્રશ્નો મહારાજના વચનામૃતમાં પૂછાયેલા છે. 138 જ્યારે પ્રશ્નો પૂછાણે ત્યારે સામે કોણ બેઠું ખબર? ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સમ્રાટ વિદ્વાનો, વિદ્વત્તાના બેતાદ બાદશાહ પુરુષો બધા બેઠેલા. 138 પ્રશ્નો પૂછાણા, એમાંથી સંતોથી કેટલા પ્રશ્ન ઉત્તર થયા? કોણ કહે છે? કયો? 18 પ્રશ્ન ઉત્તર સંતો થયા. કેટલાના? ફક્ત 18 પ્રશ્ન. 120 પ્રશ્નનો ઉત્તર આવા મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો જ ન ઉત્તર આપી શકતા હતા. વેદાંતિની કઈ હેસિયત છે? વિષયનો કીડો કે મહારાજના પ્રશ્ન ઉત્તર આપી શકે? વિશે જેનાથી હોગાવ દૂર ભાગે એવા મહાબ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામેલા મહાન વિદ્વાન સંતોથી પણ 138માંથી ફક્ત 38 પ્રશ્નના ઉત્તર થઈ શકતા હોય તો વિદ્વાનની હેસિયત છે. મહારાજના પ્રશ્નો બહુ પ્રકાર ઉત્તર કરવા ગયો પણ ઉત્તર થઈ શક્યો નહીં. પછીજી મહારાજ બોલ્યા, જે સાંભળો એ પ્રશ્ન ઉત્તર અમે કરીએ છીએ. જે એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના ભેદ છે. જે મેરુ પર્વત ઉપર ઉભા જે પુરુષ તે જે તે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તળ તે સર્વેને પૃથક પૃથકપણે દેખે છે તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જે તે જીવીશ્વર માયા તથા એમનો આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક પૃથકપણે દેખે છે. અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઉભા જે પુરુષ તે જે તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વી રૂપે જ દેખે છે પણ પૃથક પૃથકપણે નથી દેખતા. તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જે તે જીવ ઈશ્વર અને માયા તેને એક સ્વરૂપ એક બ્રહ્મરૂપે કરીને દેખે છે પણ પૃથકપણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે તેની સ્થિતિને યોગ્ય કરીને એ સર્વનું સત્યપણું કહેવાય છે અને અસત્યપણું પણ કહેવાય છે. મહારાજ કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું. જીવને આમ ગળા હેઠે જેમ હાકરનો અને ઘી નાખેલો શીરોને હડફ લઈને ગળા હેઠે ઉતરી જાય એમ મહારાજે અદભુત આધ્યાત્મિક સિદ્ધાંત સામાન્ય જીવના ગળા હેઠે ઉતરી જાય એવી વાત સમજાઈ દીધી. મારે કે ક્યાંક ક્યાંક શાસ્ત્રમાં જોવા મળે છે અને કોઈ કોઈ મોટા મોટા પુરુષે પણ આવું પ્રતિપાદન કર્યું એવું પણ જોવા મળે છે. મહારાજે મોટા પુરુષને ખોટા ન પાડ્યા, એને સાચા રાખ્યા અને સિદ્ધાંત પણ મહારાજે સમજાવી દીધો. અને ભક્તજનો આવી જ રીતે આ જ પદ્ધતિથી જીવનની અંદર મોક્ષના પથે હાલવું. કોઈની વાતને ખોટી કર્યા સિવાય, માને તારી વાત ખોટી છે એમ કીધા સિવાય આપણી સાચી વાત પાઈ દેવી, એમાં મારનો બહુ મોટો રાજી. સમજાય છે? અમે ઘણી વાર કહીએ છીએ કે ભલામણા તમારી ઘરે મહેમાન આવી ગયા હોય અને ઘરવાળાએ પૂરીપૂરી બધું બનાવી નાખ્યું, તમને કહે જાઓ તમે કેરીઓ લેવા બજારમાં, અને બજારમાં તમે કેરી લેવા જાઓ ને રાજાપુરીને લારીએ ઊભી હોય એકલી, અને પછી બીજો માણીને ઊભો હોય રેડ્યું નાખે, એ આ ન લેવાય ખાટી બડબાજી, એ ન લેવાય ખાટી બડબાજી, ઓલો શું કરે બિચારો, ઘરે પૂરી થઈ ગઈ છે તૈયાર, હવે લીધા વિના છૂટક્યો છે ને, ખાટે જ ખાટી. પણ એને બદલે ને કાંઈ કીધા વિના પડખે કેસરી કેરીની ગોદામ ખોલી નાખીએ તો સમજાય છે? અને કેસરની ગોદામ ખોલીને સીધો મેળ નહીં પડે, યાદ રાખજો. હું કામ નથી મેળ પડતો, રાજાપુરી આવડી દેખાય, રાજાપુરી અવળી દેખાય, અને બીજા નંબરમાં સસ્તી, પછી કેસર અવળી જ દેખાય અને પછી મોંઘી, તો પછી શું કરવું? અને એને તું ખોટો એમ તો કેવું નથી, રાજાપુરી ખાટી એમ તો કેવું નથી, તો હવે કેમ વેપાર આપણે કરવો? તો એના માટે આપણે કેસરનો જરાક જરાક એને સ્વાદ ચંખાડાય. રાજાપુરીનું તો ચાખે જ છે, એનાથી તે અનુભવી છે, એને કેસરનો થોડોક ટેસ્ટ કરાવી દેશો, પછી કહેવું નહીં પડે કે રાજાપુરી ન ખરીદાય. ભલે સસ્તી હોય, ભલે મોટી હોય, ભલે જાજો રસ જણાતો હોય, પણ એ સુખરૂપ નહીં બને, દુઃખરૂપ બનશે, એવી કાંઈ એને વિગત કહેવી પડશે નહીં. આ પદ્ધતિની વાત તમને સમજાણી પાછી, ને તમે ક્યારે એમ વયા દાવા પાછા, એ ઉપાય દે ને. સાચી વાત સમજાય રાખો ભક્તો. અને મેં તમને કીધું ખબર છે કે તમને પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં એવી હામ હોવી જોઈએ કે હું શું કામ સત્સંગ ન કરાવું, મારે સર્વોપરી ઉપાસના જીવાત્માને સમજાવી છે, મારે આજ્ઞા પડાવી છે, મારે સત્સંગ કરાવવો છે. તમારા મનમાં થાય સ્વામી મને જ્ઞાનને હું કેમ કરાવું, માનો કે તમને જ્ઞાન નથી, તમે પદ્ધતિસર સમજાવી શકતા નથી, તો શિબિર જ્યારે આવતી હોય ત્યારે તમે બે જણાને મહિમા કે લાવી થયો કે ન લાવી શકો, અને બજારમાં આટા મારતો હતો ને એને તમે ગમે એમ કે લઈ આવ્યા, ના એ વાત એને સમજાય, કોને સમજાવી, એને માર્ગે મેળો દોડવા મોક્ષને માર્ગે કોને સમજાવી, અમે નહીં તમે સમજાય છે. અમે તો બોલતા હતા, વર્ષોથી બોલતા હતા, એ આટલા જ મારતો હતો એમને, એ કેમ બદલી ગયો, તમે એને અહીંયા સુધી લઈ આવ્યા માટે બદલી ગયો. સમજાય છે? બહુ કહું છું, પૂર્ણાહુતિ થવાની છે ને, હું કામ કહું છું ખબર. તમારો જે સંકલ્પ છે ને આપણે સિદ્ધ કરવો છે. શું તમારો સંકલ્પ છે? આ સંપ્રદાયને દિવ્ય ઓપ આપવો છે, આ સંપ્રદાયનું ઉત્થાન કરવું છે, આ સંપ્રદાય સર્વોપરી છે માટે સર્વોપરી લેવલ ઉપર બેહારવો છે, આ સંપ્રદાય સર્વોપરી હોવા છતાંય એ સ્થાનની અંદર બીજા બેસી ગયા છે. આપણે થોડા કેસર કેરી લઈને માર્કેટમાં લાવવા મોડા પડ્યા ને તો રાજાપુરી વાળા બધા ઘરી ગયા, એને ગોદામું ખાલી કરાવી છે આપણે, કેરી રહેવા દેવી છે અમને, હે એની ખાલી કરાવી છે, અને કેસરની ગોદામો આપણે ખોલી નાખીએ છીએ, લાખો લોકોના કેસર રસ પાય તૃપ્ત કરી ભગવાન સ્વામિનારાયણ સુધી પોગાડી દેવાનો જે સંકલ્પ છે એને સિદ્ધ કરવા માટે તમે જો તમારે કેટલો દાખલો, એને ખાલી લઈ આવવાનો દાખલો, બીજો કાંઈ દાખલો કરો કહો. પછી જમાડવાની મહેનત સંતો કરશે, મંડપની મહેનત સંતો કરશે, નાવા ધોવાની વ્યવસ્થા બધી સંતો કરશે, કથા વાર્તાની બધી મહેનત સંતો કરશે, જગાડવાની મહેનત સંતો કરશે, હુવાડવાની મહેનત સંતો કરશે, કરે છે કે નથી કરતા, એમને બોલ્યા વિના છૂપછાપ હોઈ જાયજો, ખવડાવવાની મહેનતે સંતો કરશે, બધું પથ્થરમાં ભેળું કરી પછી અંદર પાણી નાખીને ખાજો, બધી મહેનત સંતો કરશે, તમે ખાલી લઈ આવજો, લઈ આવશો ને તો એનું કામ થઈ જાવ બિચારો. આપણે રાજાપુરી ખાટી જેવી વાત કરવી જ નથી ને, એને કેસરનો ટેસ્ટ એકવાર લેવડો. અને ભક્ત મારો પર્સનલ મત તમને કહું, બહુ પર્સનલ મત, ગમે ત્યાં કોઈ જાતો હોય ને કોઈ દી એમ નોકતું નહીં જાતો એમ, એને એક ફરી જાવા દો તમે, સમજાય એને જાવા દો, બધાને ફરવા દો, તમે નહીં જાવા દો ને ભલે અહીંયા રહ્યો હશે પણ એનું મન ત્યાં ખેંચાણે રાખશે, ખેંચાણે રાખશે, ખેંચાણે રાખશે. ન કહેવાય તો કહું દે, અમારે એક સાધુ છે, અહીંયા વર્ષો પહેલાની વાત છે, 15 વર્ષ પહેલા પાર્ષદ થવા અહીંયા આવેલા, પાર્ષદ થઈ ગયા પણ થોડા થોડા ઉદાસ રહે. પછી મારા મનમાં થયું ઉદાસ કેમ રહે, એટલે મેં પાસે બેરે મેં કીધું કેમ તમે ઉદાસ રહો છો? મને કહે મારે બીજી એક જગ્યાએ જવાનો સંકલ્પ હતો ને પછી અહીંયા આવ્યો એટલે પછી અહીંયા પાર્ષદ થઈ ગયો, મારો સંકલ્પ ન્યા થવાનો. મેં કીધું એમાં કઈ મોટી વાત છે, તો તાર ત્યાં આવ્યો જા. મને કે તમને નારાજ નહીં થવાનું, તમને દુઃખ નહીં લાગે. મેં કે જરાય નહીં લાગે, તો તાર જા જી આવ. અને પછી ગયો, બધી વ્યવસ્થા કરી દીધી આપણે, ટિકિટ ભાડે બધી વ્યવસ્થા કરી દીધી. અને અહીંથી પછી અમે અમદાવાદ ગયેલા, એને ખબર હતી અમદાવાદ જવાના. તો એક દી મેં રોકાણે, બીજે દી સવારે જાગ્યા ને તે ન્યા હું તો એ એટલે કેમ અહીંયા તક બસ હું જોઈ આવ્યો ને આવી ગયો પાછો. કે મેં કીધું એવું ન હાલે તને પાછ સંકલ્પ. મને કે ન્યા હવે મને એનો સંકલ્પ નહીં થાય. ગયા સારું કે રે, વળી પાછા 2 મહિના થયા ગુરુ પૂર્ણિમા આવી, એનો સંકલ્પ ટળી ગયો. ત્યાં બીજાનો થયો પાછો, બીજ જગ્યાનો. પછી બીજી ફેરી કઈ ન હગ્યો. એને મનમાં થયું કે હવે કેવું કેમ, એકવાર હું જઈને પાછો આવ્યો છું અને વળી કહું ને વઢે તો, એટલે ન કહી હગ્યો. એમ ગુરુ પૂર્ણિમા બધા ગુરુ પૂર્ણિમા ભરવા માટે ગયા વડતાલ, અને પાછળથી એ પાછો વયો ગયો બીજ જગ્યાએ. ત્યાંથી એમ પાછું 2 દાડા રોકાણ આવ્યો ને તો પાછો અહીંથી અહીં જતો, અમને ખબર નહીં પણ એકાદ બે જે રોકાણ એ કે આ ગયા તા ને પાછા આવ્યા. કે ખાલી એક રાતને એક દિવસ નહોતા અહીંયા. પછી મેં પૂછ્યું ક્યાં ગયા હતા, એટલે એને કીધું કે હું અહીં ગયો. મેં કેમ પાછો આવ્યો, તો કે ન્યાય હવે મન ન માન્યું. હવે ક્યાં જવું છે? મને કે જિંદગીમાં કહું સંકલ્પ ન કરો, હવે કે પૈસા ભાઈ મને લેવા દો. અને હજી સાધુ છે હવે, અને સંકલ્પ એની કોઈ દાડો પછી થયો નહીં. આ વર હવે ગયા 15-14 થયા, 14 વરમાં હજી સંકલ્પ થયો. એટલે કહો હરિભગત નહીં, કહો હરિભગત ને જવા દેવાનું, એ જાય અનુભવે. કારણ કે ભક્તો બધું મળવું બહુ કઠણ છે, બધું મળવું. એક બે અંગ મળે તો એક બે ખૂટે, એવું એવા જો એવું નહીં માનતા, એવું પણ સરદારમાં છે. એવા સ્થાન હોય જે સરદારમાં જેવું છે બીજે હોય એવા સ્થાન હોય છે, નથી એમ નહીં પણ બહુ નથી, થોડા છે. ઉપાસના સર્વોપરી હોય, આજ્ઞાએ સર્વોપરી હોય, સિદ્ધાંતે સર્વોપરી હોય, અને બધી વાત સર્વોપરી હોય એવું બધે મળવું કઠણ છે. અને આ બધું હોય ને તો જીવને નવું પાસ જાગે છે, તમને ખબર છે. ઉપાસના હોય, સિદ્ધાંત હોય, આજ્ઞા હોય, તો જીવના પાછું મનમાં એમ થાય કે આપણે હાવ કાંઈ થોડા સામાન્ય છે. અને એ થતાની સાથે ગોપાળાન સ્વામી કીધું, એ થયા વિના રહેતું નથી, કાંઈક હોવ તો હોય માની. અને જીવને સ્વામી કે પછી ગંડવા જાગે છે, એટલે ક્યાંક તમને કાંઈક ખૂટશે. હું તો કહું ભગવાનના ભક્તો, તમે અહીંયા સત્સંગ કરો, ગમીને સત્સંગ કરો, બધું હોયને સત્સંગ કરશો, જેથી કરીને આપણા જીવમાં ઉણપ ન રહે. ઉપાસના હોય, આજ્ઞા હોય, સિદ્ધાંત હોય, ભગવાન રાજી કરવા સિવાય બીજું તાણ ન હોય, સળંગી સંપ્રદાયને વરેલો હોય, ત્યાં સત્સંગ કરશો, જિંદગીમાં કોઈ દી પસ્તાવું નહીં પડે. બહુ મહત્વની વાત છે. એટલે અહીંયા બહુ મોટી વાત મહારાજ કરી રહ્યા છે. મહારાજ કે ક્યારેક એવા વચનો શાસ્ત્રમાં પણ લખેલા હોય છે, મહત્પુરુષના વચનો પણ એવા હોય છે કે બ્રહ્મ એક જ છે, બીજું કાંઈ છે નહીં. મહારાજ કે તો સ્થિતિ પામેલી વાત છે. સ્થિતિ પામેલી વાત માને એટલી ઊંચી સ્થિતિને પામ્યો જેને દેહનું અનુસંધાન ચૂકાઈ ગયું છે, એ સ્થિતિ સુધી પહોંચી ગયો. મારે કે લોકા લોક પહાડ ઉપર ચડી ગયો હોય અને પૃથ્વી નીચે ક્યાં દેખાય? કશું દેખાય નહીં. અને પછી એમ કે પૃથ્વી આ પહાડ એક જ છે, બીજું કાંઈ છે નહીં, તો એ બરાબર કહે છે. અથવા તો મારા આજે બીજું દ્રષ્ટાંત કહ્યું, મારા કે સાગરમાં જતો મધ્ય દરિયા પોગે, પછી ગમે આ દ્રષ્ટિ નાખીને કે પૃથ્વી જ ન દેખાય, પછી એમ કે એકલું પાણી છે, કઈ ખોટો છે બિચારો? એની દ્રષ્ટિ સાચો છે, ખોટો નથી પણ એની દ્રષ્ટિ સાચો છો, એની વાત સાચી નથી. સમજો, એની વાત સાચી નથી તેમ છતાં ખોટો નથી. આ વાત સમજે, એની વાત સાચી છે પરંતુ તેમ છતાંય એની વાત સાચી છે તેમ છતાં સાચો નથી, અને એની વાત ખોટી છે તેમ તો એ ખોટો નથી. કારણ કે બિચારો મધદરિયે પહોંચ્યો, એને કાંઈ દેખાતું નથી ન કે. અને ભક્તો શાસ્ત્ર માત્રમાં આ જ પોઝિશન નિર્માણ થાય. બહુ ધ્યાનથી એક એક દૃષ્ટાંત આપણે સમજો, શાસ્ત્ર માત્ર પોઝિશન આવી નિર્માણ થાય, જેટલા જેટલા મહાપુરુષો થયા શાસ્ત્ર રચનાઓ કરી એની વિશે સામાન્ય ભાવના કોઈ રાખશો નહીં. હું તો કોઈ ભગવાન નિરાકાર ભાવથી ભજે છે અદ્વૈત મતથી, ઈ એની તો ખોટા નથી, સાચા જ છે. કેવી રીતે? તો એ જે મહાપુરુષો થયા છે એને પરમ સુખને પામવા માટે સાધનાનો પ્રારંભ કર્યો, દાખલો કર્યો, ખૂબ મહેનત કરી અને જે માર્ગે કરીને પહોંચાય બધા એને રસ્તા આમાં એને મહેનત કરીને આગળ વધ્યા, અષ્ટાંગ યોગ આદિ પણ સિદ્ધ કર્યા. પણ સિદ્ધ કરતા કરતા પોઝિશન કેવી નિર્માણ થાય? એને આત્માના પ્રકાશનું દર્શન થયું. સમ્યક તો નથી દેખાતો, પણ જેટલું દેખાણું એટલે પણ આત્માનું દર્શન. આત્મા કેવો છે? મહાસુખરૂપ છે. કેવો છે? મહાસુખરૂપ છે. કે એનું કઈ વર્ણન, આત્માનું સુખ એટલું છે, હજી બીજી વાત તો બાકી રહી, આત્માનું સુખ જેટલું બધું છે કે એનું વર્ણન ન કરી શકાય. અને એને સુખ અનુભવ્યું, મનમાં થયું ઓહો, અને હું મનાઈ ગયું, બસ આ જ પરમાત્મા, શું મનાઈ ગયું, આથી પર કાંઈ હોય જ ન શકે, એનાથી પાછો વળી ગયો. અને પાછો વળીને જાગ્રત બનીને પછી એનું એને વર્ણન કરવા માંડ્યું. ઓહો, ધ્યાન કરતા, સાધના કરતા, મહેનત કરતા કરતા તમને તેજનો પૂજ પ્રાપ્ત થશે અને એમાંથી સુખના ધોધ છૂટશે, મહાસુખ છે, એથી પર કાંઈ છે જ નહીં. એની રીતિ ખોટો છે, એની રીતિ ખોટો છે. તો એની વાત સાચી છે, એની વાત ખોટી છે, પણ એની રીતે ઈ સાચો છે. એને એનાથી કેમ ખોટું બોલાઈ રહ્યું છે? તો કે એની સાધનો પથ અધૂરો રહી ગયો. એનો એ જ વ્યક્તિ જો આગળ વધ્યો હોત તો તેજની પર એને સાકાર ભગવાનના દર્શન થાત, જો એને સાધનો પથ આગળ વધ્યા હોત. તો એમ કેમ થયું? તો એણે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારે જ એને અશુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન હતું. એટલે મહારાજ કે શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન હોવું જોઈએ. કેવું એને જ્ઞાન હતું? કે બસ તેજ સુધી પહોંચે, તેજ એ જ પરમ તત્વ છે. એને જ્ઞાન એટલું જ હતું અને એને દર્શન થયા એટલે વાત પૂરી થઈ ગઈ. આપણે આમાં બેઠા છીએ, માનો ભગવાનની કૃપા કરીને દર્શન તેજ ના થાય તો આપણે અટકી જઈ, હુકામ ન અટકીએ. આપણને શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન છે કે ભગવાન નિરાકાર નથી, તેજરૂપ નથી, ભગવાન એના થકી પર છે. જો રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામી જયારે મળ્યા, આત્માનંદ સ્વામી કેટલું ઐશ્વર્ય દેખાડ્યું. અષ્ટાંગ યોગ શીખડાવીને કીધું કે તમે અષ્ટાંગ યોગ સિદ્ધ કરો એટલે તમને ભગવાન મળી જશે. રામાનંદ સ્વામી એવું જ કીધું હતું કે મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા, તો કે તમે અષ્ટાંગ યોગ સિદ્ધ કરો થઈ જશે. અષ્ટાંગ યોગ શીખવા માંડ્યા અને એમ લખ્યું, સમાધો બ્રહ્મ તેજસ્ય વ્યાપનોત કકુ ભો દશ સોપશ્યત નિત્યદાવરણી તત્ર નારાયણમ નતું. એ જ્યારે સમાધિમાં બેઠા ત્યારે સમાધિની અંદર એને તેજ તેજ તેજનો પૂજો દેખાવા લાગ્યા. પણ અસંતુષ્ટ વ્યાકુલશ્ચ, અસંતુષ્ટ થયા, એકદમ ઊભા થઈ ગયા. અને અસંતુષ્ટ બનેલા સિદ્ધ આત્માનંદ સ્વામીની પાસે ગયા અને હાથ જોડીને કીધું છે, ગુરુદેવ સમાધિ સિદ્ધિ પ્રાપ્તમ સ્વામીન કૃણયા તવયા, તમારી કૃપાથી હું સમાધિ સ્થિતિને પામી ચૂક્યો છું. પણ ગુરુદેવ બ્રહ્મ તેજો નિરાકારમ તત્ર નારાયણમ નતું, મને તેજ 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 અને તેજ દેખાય છે એમાં સાકાર ભગવાનના દર્શન થતા નથી. સાકાર બ્રહ્મ કૃષ્ણમ તું નૈવ, મને સાકાર એવા ભગવાન જે છે ન ઈપ્સિતમ, મને એના દર્શન નથી થતા. માટે મારા પર કૃપા દ્રષ્ટિ કરો, મને સાકાર ભગવાનના દર્શન થાય. ત્યારે આત્માનંદ સ્વામી શું કીધું? રામાનંદ બેટા રામ, તું બાળક છો, નાનો છો, તને જાજુ જ્ઞાન ન હોય. એ જે તેજ દેખાય છે નિરાકાર, એ સનાતન વસ્તુ છે, એની પર કાંઈ છે જ નહીં. નિરાકાર નિરંજન સત્ય છે, સાકાર ભગવાન હોય જ ન શકે. પણ માની હુકમ ન ગયા. આવડા મોટા સિદ્ધ યોગીની પાસે એક નાનું છોકરું, રામાનંદ સ્વામી ઉંમર કેવડી હતી ખબર છે? હાવ નાનું છોકરું, હજુ તો સ્વામીનું 15મું વર્ષ ચાલતું હતું. કેટલામ વર્ષ હતું? 15મું વર્ષ ચાલતું હતું. આવડા નાનો છોકરા અને આત્માનું સ્વામી સિદ્ધ સ્થિતિને પામેલા તેજના દર્શન કરાવી શકે, આટલી સિદ્ધ સ્થિતિને પામેલા પુરુષની મતની હા ન પડે, હુકમ ન પડે, એને શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન હતું. એટલે તુરંત એ જે શબ્દ સાંભળ્યા, આકારશ્ય વિનોશોસ્તિ નિરાકારશ્ય નાસ્તિ સહ, આકાર માત્રનો વિનાશ સર્જાવાનો છે, નિરાકાર નિરંજન તત્વ સત્ય છે. પણ શતાનંદ સ્વામી એવું લખ્યું છે, ઇત્યુક્ત્વા ઉદ્ધવ સદ્ય મૂર્છા નરાધિપઃ, આ શબ્દ સાંભળતાની સાથે મૂર્છા ખાય રામાનંદ સ્વામી ધરતી ઉપર ઢળી પડ્યા. કારણ કે એને શુદ્ધ સંપદાનું જ્ઞાન હતું, માને ભગવાન સદાય સાકાર છે. એટલે અટવાણા નહીં, માનો કે એને જ અચ્યુત સંપ્રદાયનું જ્ઞાન હોત રામાનંદ સ્વામીને, કે બસ તે જ એ જ ભગવાન છે, તો એ આત્માનંદ સ્વામીને શિષ્ય બનીને રહ્યા હોત. રહ્યા હોત કે ન રહ્યા હોત? ન રહ્યા હો, કામ ન રહ્યા? તો કે એને ખબર પડી કે આટલા લેવલ સુધી પહોંચેલ છે, આના પર હવે મને પહોંચાડે એમ નથી. આ પ્લેન કુવેત સુધી પહોંચાડે એમ છે, પણ અમેરિકા સુધી પહોંચાડે એમ નથી. મારે જ આવું છે અમેરિકા, માટે કુવેતવાળા પ્લેનમાં બેસીને મારે અર્થ કાંઈ લેવાનો નથી. 2 કલાક લેટ ખમવું પડે, ભલે ખમવું પડે, ઓલું અત્યારે ઉપડે છે ને, બીજું 2 કલાક પછી ઉપડે, પણ એ સીધું અમેરિકા જાય છે અને કુવેત જાય છે, અને ત્યાંથી પછી તમે તમારી રીતે બીજું કાંક કરવું પડે, હવે 2 દાડા પછી બીજું ઉપડે છે, પછી ક્યાંથી જવું? 2 કલાક લેટવાળા અમેરિકામાં બે. એમ કદાચ દેખાય, કેવું દેખાય, માનું શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન નથી, પણ સાધનાની શુદ્ધ સંપ્રદાયવાળા કરતાં શ્રેષ્ઠ છે. સાધનાના પ્રથમાએ વધારે મહેનત કરેલી છે, જેથી કરીને એનો પ્રતાપ અને ઐશ્વર્ય શુદ્ધ સંપ્રદાયના જ્ઞાનવાળા કરતાં વિશેષ જણાય છે. પ્રતાપ વિશેષ જણાય છે, પણ જ્ઞાન અશુદ્ધ છે, કુવેત સુધીનું છે, અમેરિકા સુધીનું પ્લાન નથી. તો ઓછી સાધનાવાળો જણાતો હોય, માને મોડો એ સાધનામાં પથમાં આગળ છે, શુદ્ધ સંપ્રદાય જ્ઞાન એના જેવો થવાનો છે સાધને, પણ આજ નથી, ભલે મોડો, પણ તોય એમાં બેસવાથી અમેરિકા પહોંચી શકાય. આને જ્ઞાન છે, પણ કેવું છે? અચ્યુત સંપદાનું જ્ઞાન છે. એટલે એને પછી તે દેખાણ, એટલે બહાર નીકળે, મળ્યા લખવા, ભગવાન નિરાકાર છે, નિરાકાર છે, નિરાકાર છે, નિરાકાર છે, પણ ભગવાન નિરાકાર નથી. બ્રહ્મ સ્થિતિ સુધી પહોંચ્યા પછી મહારાજનો સ્વયં મત છે, ઋતે જ્ઞાન ને મુક્તિ હિ. મહારાજ કે જ્ઞાન વિના ક્યારેય મુક્તિ સંવિત ન બને. તમે વિદિત વાતિ મૃત્યુ મેતિ નાન્ય પંથા વિદ્યતેય નાય. મહારાજ કે બ્રહ્મરૂપ બન્યા પછી પણ પરબ્રહ્મ તો જાણવા જ રહ્યા, જેને પરબ્રહ્મ જાણ્યા મને નથી આવ્યા, એ ક્યારેય પણ મહારાજ કે પરમ સુખને પામી શકતો જ નથી. આ વાત કેવી ખબર છે? આત્માનું દર્શન થાય એ મહાસુખરૂપ છે, એ હવે છૂટે કેમ? તો કે એને પરમાત્માના સુખની અનુભૂતિ કરાવે એવો કોઈક જો મળી જાય તો છૂટે, નહીં તો છૂટે નહીં. એને કોઈ ક્યાંય તો ન છૂટે. દાખલા તરીકે જૂના જમાના પ્રમાણે, જૂનો જમાનો હોય ને, પછી કોડિયામાં દીવડું કરી અને બીજો રોજ વાંચતો હોય, રોજ રસોઈ બનાવતો હોય, રોજ જમતો હોય, હવે એને ત્યાં લાઇટનું કનેક્શન આવે ને બલ્બ ચડાવે 50નો ખોનો અને પ્રકાશ પ્રકાશ થઈ જાય, એના મનમાં કેમ થાય? આહા, શું પ્રકાશ, શું પ્રકાશ, શું પ્રકાશ, જિંદગીમાં જોયો ન હોય બીજો શું પ્રકાશ. એ પોતે તો અહોભાવ અંદરથી અનુભવે, એની પાસે જેટલા આવે એની પાસે એ જ વાતો કરે, પછી એ ક્યાંક જાય ને તો એ જ વાતો કરી રાખે, કારણ કે એવું એને કોઈ અનુભવ્યું નથી. એને અત્યાર સુધી કોડિયો અનુભવ થયો, એમાંથી બલ્બ સુધી પહોંચી ગયો. હવે એને કોઈ એમ કે જેને એના પર કોઈ પ્રકાશ જોયો નહીં, અરે ટ્યુબલાઇટનો પ્રકાશ આના કરતા, અરે તને શું ખબર પડે, તું આ મારો પ્રકાશ મારી ઘેરે તું જોતો ખબર પડે એમ. એમાં માનો બીજો કોડિયાવાળો મળી જાય ને, હમણાં કોડિયાવાળો મળી જાય તો એ તુરંત બલ્બ વાળા બાજુ ખેંચાશે, અને બલ્બનો પ્રકાશ જોશે તો એ અહોભાવ મળશે અનુભવ, આ હા હા શું પ્રકાશ, શું પ્રકાશ, શું પ્રકાશ. પણ જેને ટ્યુબલાઇટનો અનુભવ થઈ ગયો છે, એ ઓલો બલ્બની વાત કરીશ ને, તરત એને ખબર પડી જાય આ બલ્બ વાળો બલ્બમાં હું લેવાનું ભલામણ. એ પછી પોહા એટલી ખવારતી, હા સુધી બલ્બના વખાણ જ કરી રાખે, વખાણ કરી રાખે, અરે આપણે બલ્બ બળતો એનાથી 50 ફૂટ દૂર બેઠા હોય તોય ના પ્રકાશ દેખાય, આમ જાય તોય પ્રકાશ દેખાય, પોહા એટલી વાતો કરે. પણ જેને ટ્યુબલાઇટનો અનુભવ છે, જેને મર્ક્યુરીઝનો અનુભવ છે, એ બલ્બ વાળાની વાતમાં જિંદગીમાં કોઈ દે આવે નહીં, આવે. અને બલ્બ વાળો બહાર નીકળે નહીં, કારણ કે એને જોયું નથી. એ ક્યારે બહાર નીકળે? માનો ગામડામાં રહે છે ને, એ કોઈ રાજકોટ જેવા મોટા સિટીમાં જાય અને એમાં કોઈ શોરૂમમાં વયો ગયો જ્યાં 50 ટ્યુબલાઇટો બળતી હોય, એ પ્રકાશ જોવે તીદી અને ખબર પડે કે જેનો વખાણ કરતો તો ટમટમ્યું છે, સમજાય છે? પ્રકાશ તો આને કહેવાય. અને પછી રાજકોટથી પાછો સરદાર ને ત્યાં ટ્યુબલાઇટ ખરીદતો આવે અને બલ્બને કાઢી નાખે, ને પછી બલ્બના અવગુણ મળે શરૂ કરી દેવા, અરે બલ્બમાં તો લાલ 16 જેવું પ્રકાશ આંખ્યો ખેંચે, અને લાઇટ બિલ કેટલું કેટલું બધી પાસે લાઇટ બિલ જોઈ, એ પછી એને શરૂ એને રૂટિંગ બદલી જાય, સમજાય? પછી એને રટ ટ્યુબલાઇટની લાગે, પણ ટ્યુબલાઇટ સુધી પોગે તો, ટ્યુબલાઇટ સુધી ન પોગે ત્યાં સુધી વાત એને સમજામાં આવે નહીં. અને દુનિયામાં મોટા ભાગે મહદ અંશે લોકો બલ્બ સુધી જ પહોંચ્યા છે, ટ્યુબલાઇટ સુધી તો ભગવાન સ્વામિનારાયણ દાખલો કરીને જીવને પોગાડ્યા. તમે આવો શું બલ્બના વખાણ કરો? અરે ટ્યુબલાઇટ સુધી પોગાડ્યા, માને સાકાર સ્વરૂપની વાત મારે કરી, અને પછી અહોભાવથી ઓહો ભગવાન આવા છે આવા છે. મારે કે હજી તમને ટ્યુબલાઇટનો અનુભવ કરાવો, આવો આવો હવે હું તમને મર્ક્યુરી સુધી પોગાડું. અને પછી મહારાજે સાકારપણાની વાત કર્યા પછી મર્ક્યુરી જ પોતાની સર્વોપરીપણાની વાત જ્યારે કરી છે ત્યારે દુનિયા ગાંડી થઈ ગયા. આ શું કહેવાય. અને ત્યારે મોટા મોટા વિદ્વાનો પણ સંસાર છોડી છોડીને હાલી નીકળ્યા, ભગવાન સ્વામિનારાયણની પાછળ ગાંડા થઈ ગયા. અરે જેણે જેણે મર્ક્યુલિસનો અનુભવ કર્યો, જેણે જેણે અનુભવ કર્યો, એ પછી હિન્દુ હતા તોય ભલે, મુસ્લિમ હતા તોય ભલે, એ કદાચ બ્રાહ્મણ હતા તોય ભલે, જાતના વાઘરી હતા તોય ભલે, જેણે જેણે મર્ક્યુલિસનો અનુભવ કર્યો એ પછી પોતાની સ્થિતિમાંથી બહાર નીકળી ગયા. માને આ પાંચ ભૌતિક દેહની અંદર દેહરૂપ જે વર્તાતા હોય તમામ આત્મા રૂપ હો ગયે. હવે મર્ક્યુરી સુધી પોગે, વચ્ચે ટ્યુબલાઇટ અને એની નીચે લેમ્પ. હવે એને પછી કોઈ ગમે એટલી મહત્વતા બતાવે એમ કે આવડી મોટી સંસ્થા છે ને આવડું બધું આમ છે ને આટલું બધું આમ છે ને આટલા શિષ્ય મને છે અને પોહા એટલું કહેવાય, પણ મર્ક્યુરીનો અનુભવ કરેલાને ક્યારે લેમ્પનો સ્વાદ ચાખવાનો સંકલ્પ ઉઠે ખરો? હે, જેનું ટ્યુબલાઇટમાંથી મન ઉઠી ગયું છે ભલામણા, એમાં લેમ્પ સુધી જાય છે ને? આ પાછું દ્રષ્ટાંત તમને સમજાય તો છે ને, નહીં તો પાછ તેમ ટ્યુબલાઇટ મર્ક્યુરીમાં રહી જતા નહીં. અવતારોમાંથી પણ જેનું મન ઉઠી ગયું છે અને મર્ક્યુરી સુધી સર્વોપરી સુધી જેનું મન પહોંચી ગયું છે, એ પછી ભક્ત, એ ભક્ત હવે ટ્યુબલાઇટમાં જવા જ્યાં તૈયાર નથી, ત્યાં નિરાકારમાં તો માને છે નો, એ તો લેમ જેવી ભલામણા વાત છે, એની વાત તો મનાય છે ને. મહારાજ કે ભલે પોહાઈ પોઝિશનને પામ્યા હોય અને એને એમ જ કીધું હોય કે એક લેમ્પ જ છે બાકી કાંઈ છે જ નહીં, મહારાજ કે એની મતી સાચો છે, કારણ કે એને ટ્યુબલાઇટ કે મર્ક્યુરી દેખવામાં જ નથી આવી, માટે એની દ્રષ્ટિ બિચારો એ સાચો છે, એ ખોટો નથી પણ એની વાત ખોટી છે. એ સાચો છે પણ એની વાત ખોટી છે, કારણ કે એના સિવાય ઘણું બધું હોય છે અને એની ખબર નથી. મહારાજ કે સવિકલ્પ છે, જણ ત્રણ દેહમાં જે વર્તે છે એને મત તો બધું જ છે, ગિરનારે છે, મેરુ છે, હિમાલય છે, લોકાલોકે છે, સમુદ્ર છે, નદીઓ છે, અને જીવે છે, ઈશ્વરે છે, માયાએ છે, બધું જ છે. ઉલાન મતે કાંઈ નથી, એક જ બ્રહ્મ છે. એને મતે હજી વાત બરાબર ક્લિયર, એને મતે બીજું કાંઈ નથી, બીજું છે તો ખરું પણ એને મતે કાંઈ નથી, બીજું છે પણ એની આને ખબર નથી. એટલે બહુ સરસ મહારાજ વાત કરી રહ્યા છે જો. એટલે મહારાજ કેવું બોલ્યા, એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે, તેની સ્થિતિને યોગ્ય કરીને એ સ્વરૂપનું સત્યપણું પણ કહેવાય છે અને અસત્યપણું પણ કહેવાય છે. એની સ્થિતિ એવી છે માટે બીજાને બિચારાને બીજું કાંઈ નથી દેખાતું, એટલે એ કહે છે કે કાંઈ નથી, એને મતે સાચો પણ છે પાછો એ ખોટો પણ છે, એ સાચો છે પણ એની વાત તો ખોટી જ છે. અને સવિકલ્પ સ્થિતિવાળાના વચન વેદ શાસ્ત્ર પુરાણાદિકમાં આવે છે તે એ સર્વેને સત્ય કહે છે, અને નિર્વિકલ્પ સ્થિતિવાળાના વચન તે એ સર્વેને અસત્ય કહે છે, પણ કાંઈ એ સર્વે અસત્ય નથી. એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી માટે અસત્ય કહે છે. અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત્રિ નથી, પણ જે પૃથ્વી પર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે, તે નિર્વિકલ્પ સ્થિતિવાળાના મતે એ સર્વે છે નહીં, પણ બીજાને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાધ ન આવે, ને એમ ન કરે તો પૂર્વાપર બાધ આવે, તે બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય, ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું જ પ્રતિપાદન કરતો હોય, ને ગુરુ શિષ્ય જીવ ઈશ્વર માયા જગત તથા વેદ પુરાણ શાસ્ત્ર સર્વને કલ્પિત કહેતો હોય, તે તો મહામૂરખ છે ને અંતે નારકી થાય છે, એમ કહીને બોલ્યા. જે આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. બરાબર સમજો, નારકી કોણ થાય છે? જે એમ કહે છે બ્રહ્મ એક જ છે બીજું કાંઈ છે નહીં, પણ જેની સ્થિતિ એવી છે ને કહે છે એ નારકી નથી થતો, સમજાય? જેને દેહનું અનુસંધાન જ નથી, બીજું કાંઈ દેખાતું જ્યાં દેખું ત્યાં રામજી બીજું કાંઈ નો ભાસે રે, એ એમ કે ભગવાન સિવાય કાંઈ નથી તો હું એ કઈ નરકે જાય? ના, એ નરકે નથી જતો, પણ એવા શબ્દ સાંભળી અને પછી રસ્તે જે ચડી જાય, અરે ઘરવાળાને કોઈ કે એક શબ્દ કીધો તો હાથ ગાળું ઠપકારી દેતો હોય, ખેતરમાં રખેને કોઈ ભૂલે બિચારો કોઈ પગ મૂકી દીધો હોય તો લાકડી વાળો કરતો હોય, અને પાછું એમ કે બ્રહ્મ એક જ છે બીજું કાંઈ નથી, મારે એ તો મહામૂરખ છે, નરકે જાય છે, એક જ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. અને જે એમ કે એકો હમ હોશિયા પ્રજા, એક એવા બ્રહ્મ, એક એવા ભગવાન અનંત રૂપે થયા છે, મારે કે વાત માન્યમાં આવી શકે એવી નથી, એ વાત સ્વીકારાય એવી નથી. અન ભક્તજનો આમ ગણો તોય પણ સ્વીકારાય એવી નથી. બ્રહ્મ એક જ જીવ પ્રાણી માત્ર રૂપે થાય એમ જો તમે માનશો તો બહુ બાધા આવશે. દાખલા તરીકે આ જીવ છે ભગવાનનો અંશ છે, માની લેવું આપણે, માનો કે આ માણસના દેહ સુધી હજુ તમે સંશય ન કરો, કોઈ એમ કીધું તમે મહેનત કરો દાખલો કરો તો તમને આવું થાય, તમને આમ થાય, એમ કરીને હજી વાત મનાઈ જાય, પણ બ્રહ્મ એટલે ભગવાન એ જીવ પ્રાણી મત રૂપે થાય, એટલે માણસ રૂપે થયા એના એ જ ભગવાન. વિષ્ટાની અંદર ખદબદતો કીડો એ એનો જ અંશ તમે ગણશો તો એની શું જરૂર પડી કે વિષ્ટાનો કીડો થઈને અંદર પીડ્યા, સમજાય? બ્રહ્મ એક જ બધા રૂપે થાય છે, તો માણસ રૂપે એ થયા, વિષ્ટાને કેળા રૂપે એ થયા, તો મનાય એવી વાત છે કે વિષ્ટાનો કેળો એ ભગવાન હોય? મનાય એવી વાત છે કઈ? અને યાદ રાખજો, બહુ સરસ પંચાળાના ત્રીજા વચનામૃતની અંદર બહુ સરસ, પંચાળાના બીજા વચનની અંદર બહુ સરસ વાત કરી છે, અને હરિલીલામૃતની અંદર પણ ભગવદાનંદ સ્વામીએ કશ્યાભાઈને આગળ આ જ વાત કરી કે ભલા તમે વિચાર તો કરો, અને ભક્તો સંગ માણસ ના પડાય દે. કશ્યાભાઈ અક્ષરધામના મુક્ત હતા, કારણ કે ભગવાન સ્વામિનારાયણ લાલદાસને નર્મદાને કેના આશીર્વાદ આપ્યા હતા, જાઓ તમારી ઘરે અક્ષરધામનો મુક્ત જન્મ ધારણ કરશે. એટલે પાવરફુલ તો જબર હોય, પણ પાવરફુલ હોવું એટલું જરૂરી નથી. ભગવાનના ભક્તો યાદ રાખજો, પાવરફુલ હોવા પછી રૂડો સંઘ પણ બહુ જરૂરી છે, કારણ કે બહુ પાવરફુલ છે આપણે નબળો સંઘ થાય તો એટલો જ નબળો થાય, અને બહુ પાવરફુલ છે ને સારો સંઘ થાય એટલો સારો થશે. તે નિરાકારવાદી થઈ ગયા. બોલો, ભગવદાનંદ સ્વામી એક દિવસ એક રાત્રિ હામે ગોઠણે વાળીને જયારે સત્સંગ કર્યો ત્યારે આ પડે. ભગવદાનંદ સ્વામી કે જરાક વિચારો તો ખરા કશ્યાભાઈ, જરાક વિચારો તો ખરા, ભગવાન છે એ જીવ પ્રાણી માત્ર રૂપે કેમ થાય? અને કશ્યાભાઈ તમે જો એમ કહેતા હોવ તો વિષ્ટાનો કીડો ભગવાન, તમે બોલી દો એ કીડો નથી ભગવાન છે. કશ્યાભાઈ કાચબા રૂપે માછલા રૂપે ભગવાન કેમ થાય? અને હામળો કદાચ થાય, બોડી બદલે તો એ પાવર કેમ છુપો રહે? સ્વામી કે ભગવાન કચ્છા અવતાર ધારણ કર્યો, મચ્છા અવતાર ધારણ કર્યો, અવતાર ધારણ કર્યા પણ એનું ઐશ્વર્ય છુપાણું નથી, તો ઐશ્વર્ય દેખાણું છે. ભગવાન રૂપ ધારણ કરે તો ઐશ્વર્યનું છાણું રહી શકે નહીં, અને સમજે એવી વાત છે. દાખલા તરીકે 10 સોનાની લગડી હોય, 10 તોલું સોનાની એક લગડી હોય, એ અત્યારે 15,000 રૂપિયા ભાવ હોય તો 1.5 લાખ રૂપિયાની લગડી થાય, સમજો તમે. પણ માનો કે એમાં તમે 1 તોલું સોનું અલગ કરો ને માર્કેટમાં વેચવા જાઓ, તેનો શું ભાવ આવે? શું ભાવ આવે? 1 તોલું લગડીમાંથી કાપી લો અને માર્કેટમાં તમે વેચવા જાઓ, ભાવ શું આવે? બોલો ને. 15,000 જ આવે. એ લગડીમાં હતું તો 15,000નું તોલું હતું, અને અલગ કટકો થયો તો એ 15,000નું તોલું થાય. જો જીવ પ્રાણી માત્ર ભગવાનનો અંશ જ હોય તો ભગવાન જેવા મહાઅલૌકિક સમર્થ છે તો એ ગમે તે જગ્યાએ જાય તો એટલી જ અલૌકિકતા રહેવી જોઈએ. બને ક્યારેક 10 તોલાની લગડી હતી, એ 15,000નું તોલું 1.5 લાખની લગડી લીધી, પણ એમાંથી 1 તોલું અલગ કર્યું, માર્કેટમાં વેચવા ગયા ને તે ખરીદનાર કીધું આના તો 5 રૂપિયા તોલું મેળ પડે, આનો વધારે ભાવ ન હોય. બને ક્યારે? ક્યારેય ન બની શકે. એમ સર્વથી પર જે પરમાત્મા એ જીવ પ્રાણી માત્ર રૂપે જો થયા હોય તો પોહાઈ યોનિમાં જાય, પણ એનો પાવર છુપો રહી શકે નહીં, એ પાવર જણાય વિના રહી શકે નહીં. માટે મહારાજ કહે છે કે એમ જે કે એક બ્રહ્મ સત્ય છે બાકી મિથ્યા છે, અને એવું જ્ઞાન તો કશું છે નહીં, તો મહારાજ કહે તો મહામૂરખ છે, અને મર્યા પછી નરકમાં પડશે. એમ કહીને બોલ્યા જે આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો છે, હે મહારાજ, હે પ્રભુ, હે સ્વામી, તમે તો પરમેશ્વર છો અને જગતના કલ્યાણ અર્થે પ્રગટ થયા છો, ને તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં આશંકાનો માર્ગ નથી. એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને સજી મારાનો આશ્રિત થતો હોવો. આખ દિન મારાના પગમાં પીડ્યો, એનો એ કેદાળન ટાટિયા ઉલાળતો હતો, શું કામ? એને બિચારી કેસર જોઈ નહોતી એટલા માટે. માણસ એનો એ છે, રાજા પુરીનો સ્વાદ વખાણતો હતો એને કેસરનો અનુભવ નહોતો. મહારાજની સામે આવીને બેઠોની અનુભવ જ્યારે કર્યો એટલે તુરંત મહારાજના શરણમાં પડ્યો. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 39મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.